ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીને હવે બરાબર એક મહિનો બાકી છે. જો તમે ઓસ્ટ્રેલિયન સિટીઝન હો તો મતદાન તમારે માટે ફરજિયાત છે, જેનો અર્થ છે 2 જુલાઈ પહેલા તમારા મતવિસ્તારના ઉમેદવાર વિશે થોડી માહિતી મેળવી લેવી એ તમારી ફરજ છે. આ કાર્યક્રમમાં દરેક મતવિસ્તારના દરેક ઉમેદવાર વિશે તો અમે માહિતી આપી નહીં શકીએ, પણ હા, તમારો કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો જરૂર લખી મોકલાવો અને અમે તમારી માટે એ માહિતી જરૂર એકઠી કરીને રજૂ કરીશું. જો તમે મત ન આપવાના હો તો પણ કયો પક્ષ સત્તા પર આવે છે તેમાં તો તમને જરૂર રસ હશે. આવો આજે મેળવીએ ઓસ્ટ્રેલિયાના 2 મોટા રાજકીય પક્ષોનો પરિચય. ઓસ્ટ્રેલિયન પોલિટિક્સની વાત કરીએ તો બીજા ઘણા ક્ષેત્રોની જેમ પોલિટિક્સમાં પણ મહદઅંશે ડ્યુઓપોલી છે 2 મોટા રાજકીય પક્ષો. જોકે ત્રીજો મોરચો સ્વતંત્ર સાંસદ નિક ઝેનોફોને ઉભો કર્યો છે. પહેલીવાર પોતાનો પક્ષ બનાવી 4 ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખ્યા છે. ઘણી બધી બેઠકો પર સ્વતંત્ર ઉમેદવારોના નામ પણ તમે મતપત્રમાં જોશો. પણ ઓસ્ટ્રેલિયન પોલિટિક્સના 2 મોટા ખેલાડી એટલે લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી. પ્રસ્તુત છે 2 મોટા રાજકીય પક્ષોનો ટૂંકો પરિચય. શરૂઆત કરું છું સત્તાધારી લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયાના પરિચયથી. જોકે હાલ સત્તા મેળવવા લિબરલ પાર્ટીએ નેશનલ પક્ષ સાથે મિશ્ર સરકાર બનાવી છે. લિબરલ પાર્ટી એટલે 70 વર્ષ અગાઉ રોબર્ટ મેન્ઝીઝે સ્થાપેલો પક્ષ, અને સર રોબર્ટ મેન્ઝીઝ એ ઓસ્ટ્રેલિયામાં સૌથી લાંબી મુદત માટે વડાપ્રધાન પદે રહેલ વ્યક્તિ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં લેબર પક્ષનું રાજ હતું અને તેની સમાજવાદી વિચારધારા સામે અનેક નાના પક્ષો લડી રહ્યા હતા. 1944માં સર રોબર્ટ મેન્ઝીઝે એ તમામ નાના પક્ષોને એકત્રિત કર્યા. નાગરી અધિકારો જેવા કે વાણી સ્વતંત્રતા, મુક્ત વ્યાપારી વ્યવસ્થા એવા સિદ્ધાંતોના નેજા હેઠળ એક ઉદારમતવાદી ઓસ્ટ્રેલિયાની રચનાનું સ્વપ્ન જોયું લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયાએ. અને આજે પણ મહદઅંશે પક્ષ આ જ સિદ્ધાંતો પર ટકી રહ્યો છે એવું નિષ્ણાતોનું કહેવું છે. પક્ષના સ્થાપક સર રોબર્ટ મેન્ઝીઝ પહેલીવાર 1939માં ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે લિબરલ પક્ષ અસ્તિત્વમાં જ નહોતો. વડાપ્રધાન પદે એક મુદત પૂરી કર્યા પછી સર રોબર્ટ મેન્ઝીઝે પક્ષની સ્થાપના કરી અને 1949માં લિબરલ પક્ષના નેતા તરીકે તેઓ વડાપ્રધાન પદે ફરી ચૂંટાઈ આવ્યા. પછી 16 વર્ષ સુધી તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન રહ્યા છે. તેમની સફળતાનું શ્રેય અપાય છે સર રોબર્ટ મેન્ઝીઝની આર્થિક નીતિઓને. ખુલ્લા મુકાયેલા ઓસ્ટ્રેલિયાના માર્કેટ, વિકાસશીલ અર્થતંત્ર અને ઓસ્ટ્રેલિયાના માર્કેટમાં તેમણે દાખલ કરેલ સ્પર્ધાત્મક વાતાવરણને. આજે લિબરલ પક્ષના નેતા માલ્કમ ટર્નબુલના પણ આ જ વિચારો છે અને તેથી પક્ષ તેના સ્થાપક સમયના સિદ્ધાંતોથી વધુ નજીક આવ્યો તેમ કહી શકાય. લિબરલ પક્ષ તેના પ્રતિસ્પર્ધી લેબરથી એક મોરચે સાવ જુદો છે અને તે છે લેબરમાં સિદ્ધાંતોને આધારે પક્ષાપક્ષી વધુ જોવા મળે છે, જ્યારે લિબરલ સભ્યો પક્ષના નેતાના ટેકામાં કે વિરોધમાં વ્યક્તિ વિષયક જૂથો બનાવે છે.
They don't have the same rigid, disciplined factionalism that Labor has. It's much more fluid, and it tends to revolve around not so much about ideas as you can find in the Labor Party, because, of course, most people in the Labor Party have a passing interest in ideology as well as everything else. In the Liberal Party, what you tend to see are groups clustering around the leaders, the person who is leader and the person who would like to be leader, or the person who is leader and the person that those people are unhappy with the leader would like somebody else to be leader. So leadership and personality politics tends to be an important driver of what happens inside the Liberal Party.
આપણે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં આવી રહેલ ચૂંટણીના 2 મોટા ખેલાડીઓની, એટલે લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની.
ગુજરાતી બુધવાર અને શુક્રવાર સાંજે 4 વાગે કે પછી ઓનલાઈન કોઈ પણ સમયે.
હવે લેબર પાર્ટીની વાત કરી લઈએ તો તેનો પહેલો પરિચય કે લેબર ઓસ્ટ્રેલિયાનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે. લેબર ઉમેદવારો 1891માં પહેલીવાર રાજ્યોની ચૂંટણીમાં ઉમેદવાર હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા દેશ નહોતો તેને બદલે બ્રિટિશ રાજ હેઠળ 6 જુદી જુદી વસાહતો હતી. ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની સ્થાપના યુનિયનના નેતાઓએ કરી કહેવાય. વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા યુનિયન નેતાઓ તેમની ચળવળને વેગ આપવા, એક સશક્ત મોરચો ઉભો કરવા ભેગા થયા અને બનાવી ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી. આજે પણ પક્ષની કાર્યવાહીમાં યુનિયનના સિદ્ધાંતો અને નેતાઓનું હવે કદાચ વર્ચસ્વ ન કહીએ તો અસર તો જરૂર દેખાય છે. તેથી જ પક્ષમાં કોઈ નિર્ણય લેવાય ત્યારે ઘણા નાના જૂથો સાથે મંત્રણા કરી તેમને એકઠા કરવાનું કામ લેબર પાર્ટીમાં આજે પણ થાય છે.
Nothing in the Labor Party happens without the say-so of factional leaders, factional conveners, and that same culture of collective approach to decision-making that goes on in the party overall happens at the factional level as well. So factional adherents will get together, they'll decide on a collective approach, and then they're all bound by it. It's very, very disciplined.
લેબર પક્ષની બે મુખ્ય ધારાઓ કહી શકાય. સમાજવાદી નેતાઓ, જે સરકારની દેખરેખ હેઠળ એક પ્રગતિશીલ સમાજની રચના ઈચ્છે છે, તો બીજું જૂથ છે જે આર્થિક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે સામાજિક અને આર્થિક પ્રશ્નો પર ધ્યાન દેતા લેબર નેતાઓ લગભગ જુદા જોવા મળે છે. પારંપરિક લેબરના સમર્થકો એટલે બ્લુ કોલર વર્કર્સ મનાય, મહદઅંશે પુરુષો. પણ આજે જ્યારે ઓસ્ટ્રેલિયન સમાજમાં યુનિયનનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે લેબર પક્ષ માટે પણ સમાજના અન્ય વિભાગોને કેવી રીતે આકર્ષવા તે પ્રશ્ન છે. લેબર પક્ષના ભૂતપૂર્વ નેતા કેવિન રડ અને જુલિયા ગિલાર્ડના મતભેદને કારણે પક્ષની છબી ખૂબ ખરડાઈ ગઈ અને ત્યારે બિલ શોર્ટને પક્ષનું નેતૃત્વ સંભાળ્યું છે. ઓપિનિયન પોલ્સ અને નિષ્ણાતોનું કહેવું છે કે લેબર 2 જુલાઈએ ચૂંટણી જીતી શકે તેવી આશા બહુ ઓછી છે, પણ હા, લિબરલથી નારાજ મતદારોને થોડા વધુ પોતાની તરફ આકર્ષી શકે તેટલી લોકપ્રિયતા બિલ શોર્ટને જરૂર મેળવી લીધી છે. લેબર કે લિબરલ, કોઈને ચોખ્ખી બહુમતી મળવાની શક્યતા બહુ ઓછી છે, ત્યારે મિશ્ર સરકાર નહીં ચલાવે એવી વાત પણ બંને પક્ષના નેતાઓ કહી ચૂક્યા છે. હવે જોઈએ 2 જુલાઈએ ઓસ્ટ્રેલિયાની આ રાજકીય ડ્યુઓપોલીમાં કોઈ ત્રીજું પગ પેસારો કરી શકે છે કે નહીં.